તારીખ 2/4/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 58. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે, હમિંગનો અવાજ આવે છે.
ઉપરોક્ત વચનામૃતમાં જ્ઞાન દ્વારમાં જ્ઞાન દ્વાર ઉપયોગમાં સ્વરૂપ શક્તિ જ્ઞાન શક્તિ જ્ઞાન શક્તિ છે આત્મશક્તિ. એનું લક્ષ્ય કરવાનું છે જ્ઞાન લક્ષણ દ્વારા. જે શક્તિનું લક્ષ્ય કરવાનું છે જ્ઞાન લક્ષણ દ્વારા, શક્તિકરણ થવા આવે છે. સ્વરૂપ શક્તિના દર્શન યોગમાં થતો યોગ સિવાય જુદે ક્યાં સ્વરૂપની શક્તિ જોવાનો પ્રયાસ કરવામાં આવે, શોધવામાં આવે, શોધવામાં આવે તો પણ મળે. આત્માથી બહાર અને મન વચન કાયાના યોગની ક્રિયા માટે ત્યાં આત્મ સ્વરૂપનો પત્તો થાય છે. યોગની શાસ્ત્રમાં આત્મા નથી, મંગતનકાયાના પરિણામમાં આત્મા નથી, અને મંગતનકાયાના કોઈ સુયોગના કાર્યમાં પણ ત્યાં આત્મા નથી. આત્માના જે પરિણામ છે એમાં પણ રાગ છે, દુઃખ છે, એવા જે દુઃખ છે, મોહ છે, એવા જે અશુદ્ધ પરિણામ સ્વરૂપ જે પરિણામ છે એમાં પણ સ્વરૂપ શક્તિ અથવા આત્મા દર્શન થાય. એ જ્ઞાનના ઉપયોગમાં એટલે ઉપયોગ લક્ષણ દ્રવ્યમ ઉપયોગ લક્ષણ જો તેની સ્વરૂપ તેને ઉપયોગમાં જ્યાં સુધી પોતાનું અનંત સામર્થ્યરૂપ શક્તિ સ્વરૂપ પોતાનું છે એ ભાષ્યમાં ન થાય ત્યાં સુધી ઉપયોગ પોતે જ પોતાનું અવલોકન કરે. આ એક માત્ર કાર્યની પ્રકૃતિ અથવા બીજી છે, બીજી કોઈ રીતે કાર્યની ઉપયોગ એટલે જ્ઞાનનો ચાલતો વેપાર. અને એ જ્ઞાનમાં ચાલતા વેપારમાં આત્માનો સ્વભાવ પ્રગટ છે અથવા વ્યક્ત છે. એટલે જ્યાં છે ત્યાં જોવું રહ્યું, જોનાર કોણ છે એ જ ઉપયોગ જોનાર છે. જે ઉપયોગનો ઉત્પાદ થાય છે એ જ ઉપયોગ જો પોતાને તપાસે તો મારામાં શું છે તો એનામાં સ્વભાવ છે. જાણવું એવું કાર્ય પણ છે અને જાણવું એવો સ્વભાવ પણ છે. કાર્ય હોય અને સ્વભાવનો હોય એવું તો બને, કેમ કે એ સ્વભાવનું કાર્ય અને સ્વભાવરૂપ કાર્ય. જો ઉપયોગમાં સ્વભાવને જોવામાં આવે તો ત્યાં માત્ર ઉદ્યોગરૂપ પર્યાયનું જોવાનું નહીં બને, અને ઉપયોગની પર્યાયને પર્યાયના દ્રષ્ટિકોણથી જોવામાં આવશે તો સ્વભાવ જણાય. કેમ કે સ્વભાવને પર્યાયનો ભેદ લાગુ પડશે. પર્યાયમાં હોવા છતાં પર્યાયના ભેદ સ્વરૂપે, અને દ્રવગુણમાં સ્વભાવ હોવા છતાં દ્રવગુણના ભેદ સ્વરૂપે હશે. દ્રવગુણ પર્યાયમાં સ્વભાવ છે, તેમ છતાં એ દ્રવગુણ પર્યાય એ ત્રણેયના ભેદથી નિર્પેક્ષ છે. એવો જે એકાકાર સ્વભાવ છે, એવું જે સ્વભાવનું સ્વરૂપ છે, જે સ્વરૂપે છે એ સ્વરૂપે જ્યારે જણાય છે ત્યારે એવા ભાવે ભાષ્યમાન થવું એને અહીંયા સ્વરૂપનો નિશ્ચય કહે છે, સ્વરૂપનો નિર્ણય કહે છે. અને અહીંયા જે નીચેનો પેરેગ્રાફ છે એમાં પૂછે કે નથી કે જ્ઞાન જ્ઞાનના આધારે છે, અવલોકનથી સમજાય છે કે જ્ઞાન જ્ઞાનના આધારે છે, એમ જ્યારે સમજાય છે ત્યારે એ સમજણમાં વિશેષ શું ભાવનું ભાષ્યમાન પણ છે કે સાથે સાથે જ પોતાના અનંત સામર્થનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. જ્ઞાનને પોતાના અનંત સામર્થનો અને અનંત આનંદનો આનંદ સ્વરૂપે જ્ઞાન છે એવો સ્પષ્ટ પ્રતિભાસ. આ એક વિશેષ વાત કે આનંદ પ્રગટ નહીં હોવા છતાં જ્યારે સ્વભાવનો પ્રતિભાસ આવે છે ત્યારે એનો એ સ્વભાવ આનંદ સ્વરૂપે છે એમ જણાય છે. બીજો સ્વભાવ જે વ્યક્તાંશ છે એ વ્યક્તાંશ પરથી એનું સામર્થ્ય અનંત છે એ પણ પ્રતિભાસમાં આવે છે. આ બે મુદ્દા જે સ્વભાવમાં તો એની વિશેષતાઓ અનંત છે પણ નીચે સોક્ષમ થોડો છે, અને પ્રયોજનભૂત આ બે વાત એવી છે કે જેનો આધાર આખા પરિણામની દિશાને બતાવી દે. જો હું અનંત સામર્થ્ય સ્વરૂપે છું અને હું આનંદ સ્વરૂપે છું, બસ પરિણામની અંદર એની જે મોફ ઉભી થાય છે એ પરિણામની દિશાને બદલે છે, પુરુષાર્થની દિશાને બદલે છે, મતિશુદ્ધ જ્ઞાનની દિશાને બદલે છે. અને એવું જે પુરુષાર્થનું દિશાનું બદલવું અને મતિશુદ્ધની દિશાનું બદલવું એ અનાદિથી ઊંધા પડેલા શ્રદ્ધાને બદલવા સફળ થાય છે. અનાદિથી પૂરી શક્તિથી ઊંધો પરિણમ તો એવો જે શ્રદ્ધાનો પર્યાય તથા ગુણનું કાર્ય છે પૂરી શક્તિથી પરિણમ, તો અનાદિથી પૂરી શક્તિથી ઊંધો પરિણમ તો એવો જે શ્રદ્ધાનો પર્યાય એને સવળો કરવો એ કોઈ સહેલી વાત નથી. અનંત અનંત કાળ ગયો છે, જીવને એક સમય શ્રદ્ધા શ્રદ્ધાન સવળું થયું નથી. શ્રદ્ધાન સવળું થવાનું કારણ પણ એને સેવું નથી, કારણ પણ એને આપ્યું નથી, અને તેથી સ્વરૂપ શ્રદ્ધાન અનંતકાળથી ઉલટું પરિણમી રહ્યું છે, અને હજી દરકાર ન કરે તો અનંતકાળ પર્યંત ઊંધું જ પરિણમ કરે એનો, તેથી બીજો કોઈ એની અંદર ઉપાય નથી, એ સવળું થઈ જાય. સ્વરૂપ શક્તિ એને જ્ઞાન દ્વારમાં જાણવી, આમાં શક્તિ શું છે અને સ્વભાવ શું છે એની અપૂર્વ અંતર જિજ્ઞાસાથી ચાલતા ઉપયોગમાં અવલોકનપૂર્વક ખોજ થવી આ કાર્યની પદ્ધતિ, આટલી કાર્ય પદ્ધતિ. તો એને સ્વરૂપ શક્તિ છે, એનું લક્ષ્ય થાય અને જ્ઞાન લક્ષણથી એ લક્ષિત થાય. આમ ખાસ પ્રકારે ચોક્કસ પ્રકાર છે કે પોતાના સ્વભાવની ખોજમાં અવલોકન ચાલે, ઉપયોગ દ્વારમાં ચાલતા ઉપયોગ પોતે જ પોતામાં તપાસ કરે, આમાં સામર્થ્ય શું, સ્વભાવ શું, જ્ઞાન સ્વભાવ શું, શક્તિ શું, આમાં પર્યાય માત્ર ને જોવી નથી, એમાં રહેલી શક્તિને જોવી છે. શક્તિને જોતા પર્યાય ગૌણ થઈ જાય છે, પર્યાય નથી જણાતું. જ્યારે સ્વભાવ જણાય છે ત્યારે જ્ઞાનનો ઉપયોગ પર્યાય સ્વરૂપે છે એવી વાત નથી જણાતી. આ વિશિષ્ટતા છે. એક જ જગ્યાએ પર્યાય તત્વ પણ છે અને સ્વભાવ તત્વ પણ છે. સ્વભાવ તત્વ અલબત્ત સૂક્ષ્મ છે અને પર્યાય તત્વ સ્થૂળ છે, પણ બીજું બીજે બધેથી લક્ષ ઉઠાવીને એક નિજ અવલોકનમાં આવે તો એને સ્વભાવ ન સમજાય એવું નથી. એક્સપિરિયન્સને સમજાય છે તો આવા બુદ્ધિમાન મનુષ્યને ન સમજાય એવું પ્રશ્ન તો અસ્થાને સમજાય, જરૂર સમજાય, પણ એને યથાયોગ્ય પ્રયત્નો એ પ્રકારે કર્યો નથી. બહુ પ્રકાશમાં તો અનેક જગ્યાએ બહુ સંક્ષેપમાં એ વાત છે કે નિજમાં નિજના અવલોકનથી ઉપયોગ શુદ્ધ થાય, શુદ્ધોપયોગ તારે કરવો છે. શુદ્ધોપયોગમાં સમ્યક વ્યસન ને શુદ્ધોપયોગની અંદર અનુભવ છે. તો આમાં તો કાર્ય આટલું છે કે નિજમાં નિજનું અવલોકન કરવું, નિજને બનાવવો નથી. છે જ પોતે સ્વભાવ તો અનાદિ અનંત સ્વયં સિદ્ધ છે, સ્વભાવને નવો ઘડવો નથી, નવો બનાવવો નથી, નવો ઉત્પન્ન કરવો નથી. છે એનું અવલોકન કરવું છે, એ છે એની અવલોકન કરતા એને વિશ્વાસ આવે છે, પ્રતીક આવે છે, હયાતી છે, મારા અનંત સામર્થ્યની હયાતી છે અને મારામાં અનંત આનંદ છે એની હયાતી છે. પછી આ બે આ હયાતી પોતાની આવી હયાતી પોતાની જેને ભાષ્યમાન થાય છે, જે સ્વભાવે છે એ સ્વભાવે ભાવનું ભાષ્યમાન પણ થવું, એ આખા પરિણમનની દિશા, પરિણમનની ગતિ અને પરિણમનની જાતને બદલે છે. પરિણમનની ક્વોલિટી અહીંથી બદલાય છે. સ્વરૂપ શક્તિ તે જ આત્મા છે ખરેખર. સ્વરૂપ શક્તિ તે લક્ષ્ય રૂપ આત્મા છે. જે સ્વરૂપ શક્તિ છે એ પોતે જ શક્તિ, પોતે જ આત્મા છે. આત્મા છે એ શક્તિનું સ્વરૂપ છે, શક્તિનું સ્વરૂપ એ પોતે જ આત્મા છે. અહીંયા એ પ્રગટ છે. તને જોવાની કેટલી ગરજ છે એના ઉપર એના દેખાવાનો આધાર છે. તને બીજું બીજું જોવાની જ્યાં સુધી જિજ્ઞાસા છે, કુતૂહલ છે, ત્યાં સુધી એ સૂક્ષ્મ સ્વરૂપે હોવાથી પત્તો નથી નાખતો. સૂક્ષ્મ સ્વરૂપે હોવાથી એના ઉપર જરા એકાગ્ર થવું પડે છે. એ કાર્યની અંદર એ કાર્યને મુખ્યતા આપવી પડે છે અને એ કાર્યને પાછળ લાગવું. સ્વરૂપ શક્તિ તે જ લક્ષ્યરૂપ આત્મા છે, તેનું લક્ષણ જ્ઞાન છે અને ઉપરોક્ત વચનામૃત અનુસાર, એટલે આ જે 22મો બોલ એ અનુસાર કે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંત ગુણની આત્માના અનંત ગુણની આખા દ્રવ્યની પર્યાય છે. બીજા ગુણની પર્યાયની માથાકૂટમાં ઉતરવાની તારે કોઈ જરૂર નથી. અને જ્યાં જ્યાં જાણન ગુણ છે, જ્યાં જાણન સ્વભાવ છે એ પર્યાયની અંદર, ત્યાં જ્ઞાન સિવાયના અનંત ગુણ સ્વભાવો પણ ત્યાં છે, સાથે જ છે, અભેદપણે છે, કોઈ એનાથી જુદા નથી. એટલે એ વચનામૃત અનુસાર પોતામાં
અવલોકન કરવા યોગ્ય છે, આમ નિશ્ચય કરવાની રીતિ છે. એને એને થોડો વિસ્તાર એ જ વિષયનો નીચેના પેરેગ્રાફમાં વિસ્તાર છે. ઘોઘામાં આ પેરેગ્રાફ જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં હવે ચાલતા ઉપયોગ છે. જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં વર્તમાનમાં રાગ અને પરજ્ઞેયનું પ્રતિબિંબ પડે છે. દર્પણવત જ્ઞાનની ચાલતી પર્યાય દર્પણ જેવી હોવાથી એ એમાં જે ચાલતો રાગ છે એ પણ જણાય આવે છે. એ કહે છે મને અત્યારે આ રાગ થયો કે હું મંદિર જાઉં, એવો વિકલ્પ થયો. ખરેખર તો વિકલ્પ વિકલ્પમાં છે, પણ એનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડ્યું અને જ્ઞાનને ખબર પડી કે આવો રાગ થયો. રાગને ખબર નથી કે આવો રાગ થયો, પણ દરેક ચાલતા રાગનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે અને જ્ઞાનને જણાય છે કે રાગ આવો છે. હું પણ એને રાગમાં સ્થાપ્યું છે એટલે જ્ઞાનને ચૂકીને એને એમ આભાસ થાય છે. ખરેખર એ આભાસ છે, ભાસ નથી, પણ ખોટો આભાસ છે. ખોટો ભાસને આભાસ કે રાગે જાણ્યું કે મારે મંદિર જવું છે, એમ રાગ એમ રાગ જાણે છે, એમ હું જાણું છું. રાગ એટલે હું એમ જાણું છું કે મારે મંદિર જવું છે, એવો મને ભાવ છે. ખરેખર તો મારે મંદિર જવાનું છે એવો જે રાગ, એનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડ્યું છે. પોતે જ્ઞાનને ચૂકે છે અને રાગમાં અહમ પણ સ્થાપીને એકત્વ કરીને હું મંદિર જાઉં એમ જાણે રાગ જ જાણતો હોય અને રાગ જ પોતે હોય એવા એવો અનુભવ કરીને પરિણમી ગયો છે. કહે છે કે એમ નથી, પરિસ્થિતિ બીજી છે. જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં રાગનું પ્રતિબિંબ પડે છે. રાગ ઉપરાંત બીજા અનેક જ્ઞેયો જે જ્ઞાનની સામે આવે છે, કોઈ શબ્દ રૂપે, કોઈ દ્રશ્ય રૂપે, આંખના દ્રશ્ય રૂપે, કોઈ કાનના શબ્દ રૂપે, કોઈ સ્પર્શ રૂપે, હવા વગેરે, એવા પરજ્ઞેયોનું પ્રતિબિંબ પડે છે. ત્યારે આ ક્રિયા સતત ચાલી રહી છે. એ ચાલી રહી છે ત્યારે પણ જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જેવું નથી. ત્યારે એ જ્ઞેયોનું જ્ઞાનમાં પ્રતિબિંબ થવાથી જ્ઞાન ન તો વધ્યું છે ન તો જ્ઞાન ઘટ્યું છે. એટલું જ નહીં પણ એ જ્ઞેયોએ જ્ઞાનને કાંઈ કર્યું નથી. જ્ઞેયો જ્ઞાનને સ્પર્શી શકતા નથી, જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી, જ્ઞાન જ્ઞેયોમાં જતું નથી અને એ જ્ઞેયો જ્ઞાનને કાંઈ કરતા નથી. એનો અર્થ એ છે કે જ્ઞાન અવિકૃત રૂપે રહી જાય છે. હવે જ્ઞાન અવિકૃત રૂપે રહી જાય છે એ વિચારથી સમજવાનો અહીંયા વિષય નથી, અહીંયા અવલોકનથી એ વાતને અનુભવવાનો વિષય છે કે મારું જ્ઞાન એમને રહે છે કે મારું જ્ઞાન વિકૃત પામે છે. નિશ્ચય કરવામાં ફેર આ છે વિચાર અને અવલોકન વચ્ચેનો. વિચારથી સમજાય છે કે બરાબર જ્ઞાન તો જ્ઞાન રૂપે નહીં, જ્ઞાન રાગ રૂપે ક્યાં થઈ જાય છે, તો જ્ઞાન મટી જાય. બીજી વખતે એને જ્ઞાન જ નવું ઉત્પન્ન ન થાય. એક સમયનું જ્ઞાન રાગ રૂપે થઈ જાય તો ફરીને નવું જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થાય, તો એ તો તર્કથી નક્કી થયું. પણ પોતાના ચાલતા અનુભવને તપાસે તો એને એમ લાગે છે આ કાર્યની પદ્ધતિ છે, એ રીતે એને નક્કી કરવું છે. માત્ર વિચારથી નહીં, ફરીને કે જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જેવું ને તેવું છે. એટલે કે સામાન્ય જ્ઞાન 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 નજરીએ છે. ચાહે કોઈ પ્રતિબિંબ પડો, પડેલા પ્રતિબિંબનો નાશ થાવ, વળી નવું પ્રતિબિંબ ઉત્પન્ન થાવ, વળી એ પ્રતિબિંબનો નાશ થાવ, ગમે તે થાવ, જ્ઞાન દર્પણ એમને કહે છે. જો અવલોકન થી એ વાતને સમજે તો એની અંદર એની એક શક્તિની ખાણ દેખાય છે. કેવી રીતે જ્ઞાનના પર્યાયમાં શક્તિ દેખાય છે આ એક રહસ્યભૂત વિષય છે. કે જ્ઞાન એમને એમ રહે છે એનું કારણ એની શક્તિ છે. કેમ જ્ઞાન 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 પણ જ રહી ગયું, એવી એનામાં શક્તિ છે. આ શક્તિને જોવી છે, આ શક્તિનો વિચાર કરવો છે એમને, એ શક્તિને જોવી છે પોતાના સ્વરૂપે. એ પોતા સ્વરૂપે છે, એ આત્માનું સ્વરૂપ છે, આમ નિશ્ચય કરવો છે. જ્ઞાન સામાન્ય છે, એ શક્તિ સામાન્ય સ્વરૂપે હોવાથી સદ્રશ ભાવે છે. એમ કહેવાય કે વાઘ કેવો છે કે ચટ્ટાપટ્ટા વાળો, વાઘના શરીર ઉપર ચટ્ટાપટ્ટા છે. તો કેવા ચટ્ટાપટ્ટા છે કે જેવા બિલાડીને છે એવા, બિલાડી વાઘ નથી. એમ જ્ઞાનનો જે પર્યાય છે એ સ્વભાવ નથી, પણ જ્ઞાનનું જે સામાન્યપણું છે એવો સ્વભાવ છે. જેવી સામાન્યની ડિઝાઇન છે એવી સ્વભાવની ડિઝાઇન, એવા સ્વભાવ છે. જાણવું એ જ્ઞ 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 જે જ્ઞાન સામાન્ય છે એવી આપણે અરીસાને પર્યાય લઈ લઈએ. તો એની અંદર અનેક રસ્તા ઉપર મૂકેલો અરીસો હોય, પાનની દુકાન હોય અને એના ઉપર અરીસો મૂકે છે, એટલો ટ્રાફિક પસાર થાય, બધું પ્રતિબંધ પડે. એની પર્યાયને શું થાય છે? અરીસાની પર્યાયને એ તો એક સામાન્ય નિર્મળ પર્યાય છે, બસ એમને જ રહેશે. કોઈ પ્રતિબિંબ ઉઠો નહીં ઉઠો, ઉઠીને ચાલ્યું જાઓ, એમને જ રહેશે. એમ આ જ્ઞાનનો પર્યાય એમને રહે. એવું જે જ્ઞાનનું જ્ઞાન સામાન્યપણું, જ્ઞાન સદ્રશપણું, સદ્રશપણું સામાન્યપણું એવું સ્વભાવનું સ્વરૂપ છે. કેમ કે સ્વભાવ એમને એવો ને એવો જ રહે છે, સ્વભાવમાં ક્યારેક ફેરફાર સદ્રશ ભાવે. એટલે એ એનો ઓળખવા માટેનું લક્ષણ છે. જ્ઞાન સામાન્ય, જ્ઞાન વિશેષ તે ઓળખવાનું લક્ષણ નથી. જ્ઞાન વિશેષ એટલે પર્યાય નહીં, જ્ઞાન પર્યાયમાં રહેલો જે જ્ઞાકાર જ્ઞાન છે એ સ્વભાવને ઓળખવાનું ચિહ્ન નથી. એ જ્ઞાનના ઉપયોગનું બહિરંગ છે, બાહ્ય અંગ છે. અને જ્ઞાન સામાન્ય તે જ્ઞાનના ઉપયોગનું અંતરંગ છે. એ ઉપરાંત એ અંતરંગ છે એ અનુભવ ગોચર થાય છે. જ્ઞ પણ એમાં જ્ઞાનની જ્ઞાનાનુભૂતિ રહેલી છે. અને આ અનુભૂતિ છે તે આત્મા છે એમ કે સદ્રશ ભાવે છે ને, જે આ બાળ ગોપાળ બધાને અનુભૂતિ તે આત્મા છે. એટલે જો અનુભવાય છે શું, જ્ઞાનમાં જ્ઞાન સામાન્ય અનુભવાય છે, એ અનુભવના દ્રષ્ટિકોણથી જો જ્ઞાનના અંતરંગને જોવામાં આવે તો એ અલિપ્ત જ્ઞાન, જુદું જ્ઞાન, ભિન્ન જ્ઞાન છે એવું, એની ભિન્નતાનું જે સ્વરૂપ છે એ જણાય છે, અવલોકનમાં આવે છે. અવલોકનમાં આવીને જણાય છે ત્યાં ભેદ જ્ઞાન ચાલુ થાય છે. આ ભેદ જ્ઞાન માસ્ટરથી છે. કાર્ય સિદ્ધિનું એકમાત્ર કારણ આ ભેદ જ્ઞાન છે. વેદ વિજ્ઞાન અથવા સિદ્ધા એ જે વાત લીધી છે એ કળશટીકાના 126માં કળશની અંદર રાજગુરુજીએ એ વાત બહુ ગર્ભિત લખી છે. કેવી રીતે ભિન્નપણું કરે છે, સંવરનો અધિકાર છે, જિંદગી સંવર થાય, સંવરનો એકમાત્ર ઉપાય ભેદ જ્ઞાન છે. અને એ ભેદ જ્ઞાન કેવી રીતે કરવામાં આવે છે, અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ એવું છે, કરવ તેના આવડે. અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ, જ્ઞાન સામાન્ય છે એ અંતરંગ સૂક્ષ્મ તત્વ છે, એ અનુભવમાં આવી રહેલું અનુભૂતિ સ્વરૂપ તત્વ છે. એ અવલોકનથી એના અનુભવને જોવે, પોતાના અનુભવ ઉપર અવલોકન આવે, એટલે એની ધીમતા છે જણાય છે સ્પષ્ટ. ત્યાં સુધી જ્ઞાન અને રાગની ભિન્નતા ભિન્ન ભિન્ન સ્વરૂપે જણાતી નથી, અને આ ભિન્ન ભિન્ન સ્વરૂપે જણાય ત્યારે એને ભેદ જ્ઞાન થઈ. આ સુંદરનો ઉપાય છે. ભાવાર્થ આમ છે, એનો ભાવાર્થ કરે છે કે શુદ્ધ જ્ઞાન માત્ર, એક જ્ઞાન માત્ર, સામાન્ય જ્ઞાન માત્ર, શુદ્ધ જ્ઞાન માત્ર, એકનું જ્ઞાન માત્ર. જ્ઞાન તત્વ આત્મતત્વ છે, અને રાગાદી અશુદ્ધપણું એ પરતત્વ છે, અનાત્મતત્વ છે. એ બંનેનો ભિન્ન ભિન્નપણે અનુભવ કરવાનું અતિ સૂક્ષ્મ છે. કહેનારને ખબર છે કે આ ભિન્ન ભિન્નપણે અનુભવ કરવું અતિ સૂક્ષ્મ છે, કેમ કે રાગાદી અશુદ્ધપણું ચેતન જેવું દેખાય છે. રાગ પણ એને ચેતન જેવો જ દેખાય છે, ચેતનની પર્યાય છે ને વિકારી, એટલે એને ચેતન જેવો દેખાય છે. તેથી અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી સ્વરૂપ માત્રનો અનુભવ કરતા જાણપણા માત્ર જ્ઞાન છે એમ એને બરાબર જુદું પડે. તેમ રાગાદી પરિણામ ના કારણે જ્ઞાન અશુદ્ધ એમ દેખાય છે પ્રતિબિંબ ને બે ને એકમેક કરતા, તો પણ જાણપણા માત્ર જ્ઞાન છે, અથવા હું જ્ઞાન માત્રપણે જ્ઞાન સ્વરૂપે છે, આ રાગાદી છે તે અશુદ્ધ ગણું ને ઉપાધિ છે એમ સ્પષ્ટ થાય છે, એમ કૃષ્ણ જ્ઞાન થાય છે. તેથી એ સંતો સમ્યક દ્રષ્ટિ જીવો અધુના, એટલે અત્યારે જ વર્તમાન સમયમાં આવા શુદ્ધ જ્ઞાન અનુભવનો આસ્વાદ કરો. પ્રમુખથી પછી એ વાત કીધી છે, અત્યારે એનો આસ્વાદ કરો, અનુભવ કરો. અવિકૃતપણે જેવું ને તેવું છે એટલે અવિકૃત રૂપે છે. જાણન પર્યાય રૂપ તે જ્ઞાનમાં રાગાદી નું પ્રતિબિંબ ઉઠવા છતાં જ્ઞાન રાગ રૂપે થતું નથી, અથવા રાગરૂપ વિકાર જ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં જ્ઞાનમાં તે રાગાદી ભાવો વિકાર ઉપજાવતા નથી, ઉપજાવી શકતા નથી, ઉપજાવવા અસમર્થ છે. આ અવલોકનમાં લેવાનું છે કે રાગ વિકાર છે, જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે, મારામાં એનું પ્રતિબિંબ, જ્ઞાનમાં એટલે મારામાં એનું પ્રતિબિંબ પડે છે, છતાં હું વિકાર રૂપે થતો નથી. વિકારી ભાવ મારામાં વિકારી ભાવનું પ્રતિબિંબ આવવા છતાં હું જ્ઞાન રૂપે એમને અવિકારપણે રહું છું. આ મારું અવિકારપણે રહેવાનું ધ્રુવ સામર્થ્ય છે, એ અનંત સામર્થ્ય છે. અનંત કાળથી રાગ થતો આવે છે જીવને, પ્રચુર રાગ થયો છે, છતાં જ્ઞાન જ્ઞાન રૂપે અવિકારપણે મારું રહી ગયું છે. આ તો મારું કોઈ ગયું છે, આ એને ભાષ મૂકવું. જો એને પોતાનું સામર્થ્ય ભાષે તો એને અનંત શક્તિની ખાણ નો પત્તો લાગ્યો. એ પોતે જ છે એવી જયારે એને ખબર પડી ત્યારે એને પોતાના કબજામાં, પોતાના પઝેશનમાં આનંદ સામર્થ્ય છે. એ કોઈ જુદી જુદી જાતનો વિષય છે. પછી એને કોઈ ભય નથી, કોઈ ચિંતા નથી, કોઈ જાણે વિકલ્પ નથી, એવી પરિસ્થિતિ. દરિદ્રીને ખબર પડી કે હું અનંત ખજાનાનો ધણી છું, પછી એને દારિદ્રતાનો વિકલ્પ નથી રહેતો. ઉપભોગ ભલે પછી કરશે પોતાની સંપત્તિનો, પણ નજર સામે જોઈ કે આ મારી સંપત્તિ મારા કબજામાં છે, એનો દરિદ્રતાનો અભિપ્રાય અને વિકલ્પ ખલાસ થઈ જાય છે. આખી માન્યતા ફરી જાય છે કે હું હવે કોઈ મોટો શ્રીમંત. અપૂર્વ કાર્ય નથી કર્યું શ્રદ્ધા, ઊંધી શ્રદ્ધા તોડવાનું, એ કાર્ય માટે પૂરી તૈયારી થઈ ગઈ. હવે ઊંધી શ્રદ્ધા ઊંધી પડી રહી એ નહીં. પ્રતિબિંબ છે પણ જ્ઞાન ને જુદું પકડે તો સમજાય. જે જ્ઞાન થી એકત્વ કરી રહ્યો છે આકુલતાના વેદન ને, જે જ્ઞાન થી વેદી રહ્યો છે એમાં તો એ વેદન માં અભ્યાસ થી પ્રવેશ કરી લીધા એને, પરમાં પ્રવેશ કર્યો એને, પર પ્રવેશ ભાવ. તો એને પોતાના જ્ઞાન વેદન માં અવલોકન નથી. એટલે એને જ્ઞાનમાં ચાલતા જ્ઞાનમાં જ્ઞાન 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 જે સામાન્ય જ્ઞાન છે, એ સામાન્ય જ્ઞાનમાં જ્ઞપણાનો અનુભવ શું છે એવી અંતરંગ અનુભવ દ્રષ્ટિ વડે એને જુદું પાડવું. એ જુદું પડતા એને ભેદ જ્ઞાનના પ્રયાસમાં જ સ્વરૂપ નિશ્ચય થાય છે, ભેદ જ્ઞાનના પ્રયાસમાં જ સ્વરૂપાનુભવ થાય છે. એ જ ભેદ જ્ઞાનના પ્રયત્નમાં એ જ પ્રકારના એ જ વિધિથી એને મોક્ષ માર્ગમાં વૃદ્ધિગત પણ થાય છે અને પૂર્ણતા થઈ જાય છે. એક જ પદ્ધતિ છે, કાર્ય પદ્ધતિ બદલાતી નથી. જ્ઞાન પર્યાય હા, જ્ઞેય કાર્ય જ્ઞાન તે જ્ઞાનનું બહિરંગ છે. અને જ્ઞ પણ સામાન્ય જ્ઞાન એ જ્ઞાનનો અંતરંગ છે, પર્યાયનો અંતરંગ છે, જ્ઞાન પર્યાયનો. જીવને બાહ્ય દ્રષ્ટિ હોવાથી બાહ્ય જ્ઞાનને વેદે છે, અંતરદૃષ્ટિ કરવા માટે એને અંતર જ્ઞાનને પહેલાં અવલોકનમાં લેવું પડશે, તો એના વેદનને પકડી શકશે. અવલોકન કર્યા વિના વેદનને નહીં પકડી શકશે. આ અવલોકન એક ન્યાયે અનુભવ પદ્ધતિનું કાર્ય છે, અનુભવ પદ્ધતિનું કાર્ય છે. આગળનું સ્ટેજ છે, પણ એ અનુભવ કરવા માટે અનુભવની કાર્ય પદ્ધતિ જોઈએ, એ આ લાઈન છે. વિચારની પદ્ધતિથી અનુભવ નહીં થાય એમ કેવું, અનુભવની પદ્ધતિથી અનુભવ, અથવા વિકલ્પથી અનુભવ નહીં થાય પણ અનુભવના પ્રયત્નથી અનુભવ થશે. અવલોકન એ અનુભવનો પ્રયત્ન છે. તો અનુભવ કરવો હોય તો અનુભવનો પ્રયત્ન કરો, જેને અવલોકન કહીએ છીએ. બસ આટલું સ્પષ્ટ છે. ફરીથી લઈએ કે જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં ચાલતા ઉપયોગમાં રાગ અને પરજ્ઞેયનો પ્રતિબિંબ પડે છે, ત્યારે પણ જે જ્ઞાન જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જેવું ને તેવું જ રહે છે, ત્યારે જે જ્ઞાન જ્ઞાન સામાન્યપણે છે અરીસાની ચોખ્ખી જે પર્યાય છે સામાન્ય રૂપ, એ તો જ્ઞાન રૂપે એવું ને એવું જ રહે છે, એ પર્યાય એમને એમ રહે છે. જો એ પર્યાય જ્ઞેય રૂપ જ્ઞેયના પ્રતિબિંબ રૂપે થાય તો એ પ્રતિબિંબ નાશ પામતા એ પર્યાયનો નાશ થાય, નવું પ્રતિબિંબ છે એમાં ઉઠે, પણ એ પ્રતિબિંબ ચાલ્યું જાય છે અરીસાની પર્યાય એમને એમ રહી જાય છે અને નવું પ્રતિબિંબ આવવાની ત્યાં જગ્યા છે. એ જે એમને એમ રહી જતી પર્યાય છે તે અહીંયા જ્ઞાન સામાન્ય છે. સામાન્ય જ્ઞાન એટલે પરિણામ મનમાં ઉત્પાદ બી ભલે હોય પણ એવું ને એવું જ્ઞ 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 પણ એવું ને એવું રહે છે. એટલે એને સમજાવવા માટે અર્થાત અર્થાત કરીને બે વખત સ્પષ્ટીકરણ કર્યું છે અહીંયા ને અહીંયા કે એનો અર્થ શું. જ્ઞાન જ્ઞાન સામાન્યપણે માત્ર જ્ઞાન રૂપે જેવું ને તેવું રહે છે એનો અર્થ શું, કે જે જાણન પર્યાય રૂપ તે જ્ઞાનમાં રાગાદીનું પ્રતિબિંબ ઉઠતા જ્ઞાન રાગ રૂપે નથી થતું, જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે. એટલે કે એનો ને એનો અર્થ કર્યો છે ફરીને સ્પષ્ટ કરવા માટે કે તે જ્ઞેયો જ્ઞાનમાં વિકાર ઉપજાવતા નથી, રાગ વિકાર રૂપ હોવા છતાં તે જ્ઞાનને વિકારી કરી શકતું નથી. રાગ વિકારી છે, જેવો રાગ છે એવું જ જ્ઞાનમાં પ્રતિબિંબ છે, પણ જ્ઞાનને રાગરૂપ કરી શકતું નથી, જ્ઞાનને વિકારી કરી શકતું નથી, જ્ઞાનને કાંઈ કરી નથી શકતું. તેવું જ જ્ઞાનનું અવિકારપણે રહેવાનું અકષાય સ્વરૂપ છે. મેં આનંદ ક્યાંથી કાઢ્યો કે દુઃખ છે એ સકષાય સ્વરૂપ છે અને સુખ છે તે અકષાય સ્વરૂપ છે, કેમ કે કષાયમાં આકુલતા છે, દુઃખમાં આકુલતા છે, અકષાય ભાવમાં આકુલતા નથી. જો જ્ઞાન પોતે અવિકારપણે રહે છે અને અકષાય સ્વરૂપે રહે છે, રાગના કષાય સ્વરૂપે થતું નથી, તો અકષાય સ્વરૂપે રહેવાનું તો મારું સ્વરૂપ છે, ત્યારે એને સીધો જ્ઞાનમાં આનંદનો સુખનો ભાસ આવે છે. અરે આ જ્ઞાન તો પોતે જ સુખ સ્વરૂપે છે, જ્ઞાન તો સુખ અકષાય સ્વરૂપે છે, એનો અર્થ જ કે જ્ઞાન સુખ સ્વરૂપે છે. આ એનો જે રૂપ છે એ સ્પષ્ટ થાય છે અહીંથી. તેવું જ જ્ઞાનનું અવિકારપણે રહેવાનું અકષાય સ્વરૂપ છે, તે માત્ર જ્ઞાનરૂપ સ્વભાવ આત્મ સ્વરૂપ છે. આ રીતે જે આત્માનું સ્વરૂપ છે એ સ્પષ્ટ થઈ જાય છે. જેવું છે એવું ભાવ ભાવ સ્વરૂપે ભાષણમાં આવે છે, એને એનું ભાવ ભાષણ રૂપ નિશ્ચય કહેવામાં આવે છે. એવું જે અકષાય સ્વરૂપ છે તે માત્ર જ્ઞાન રૂપ, જ્ઞાન માત્ર રૂપ, આ એક જ્ઞાન માત્ર આખા સમયસારનો મંત્ર જ આ છે, એ માત્ર જ્ઞાન રૂપ અથવા જ્ઞાન માત્ર રૂપ જે સ્વભાવ તે જ આત્મ સ્વરૂપ છે, તે જ આત્માનું સ્વરૂપ છે. આ આત્મ સ્વરૂપ આ સિવાય બીજું કાંઈ નથી, આટલું આત્મ સ્વરૂપ છે, આ રીતે એનો નિશ્ચય થવો જોઈએ. કોઈ રીતે નહીં, પર રસ છે એમાં તો જ્ઞાન તણાઈ જાય છે, રસના પ્રવાહમાં રસ છે એ પ્રવાહ રૂપે છે ને એમાં તો જ્ઞાન તણાઈ ગયું, જ્ઞાનનું અવલોકન એટલે તો પહેલું પ્રકરણ લેવાનું કારણ એ છે, પુરુષાર્થનું પ્રકરણ લીધું છે, એની અંદર કેટલું યોગ્યતાનો વિષય કે જેને સ્વરૂપની અત્યંત જિજ્ઞાસા અપૂર્વ જિજ્ઞાસા છે, જેને સ્વરૂપની અપૂર્વ ભાવના છે, અને એ પૂર્વક જેના બાહ્ય ઉદય ભાવના રસ જેના ફિક્કા પડી ગયા છે, અસ્થિનાસ્થિના બે પડખા લીધા, અસ્થિથી જિજ્ઞાસાને ભાવના લીધી, સ્વરૂપ પ્રાપ્તિની લગ્ન લીધી, નાસ્તિ થી એના ઉદય ભાવો તો પૂર્વકર્મ અનુસાર છે, એમાં એનો રસ કરી ગયો, ટૂંકો પડી ગયો, નિરસપણે ઉદાસીન થઈ ગયો. આ સ્થિતિ આવે અને અંદર અવલોકનમાં જાય. એ પેલા તો અવલોકનમાં જઈ જ નહીં શકે, પછી આ પ્રશ્ન નહીં જાય તો નિશ્ચિત પ્રશ્ન નથી. નિશ્ચય અવલોકન થી થશે, અનુભવ અવલોકન થી થશે. એ સિવાય વાંચી વાંચીને મરી જાય, કે વિચાર કરી કરીને થાકી જાય, કાંઈ સાંભળી સાંભળીને હુકાઈ જાય, કાંઈ પત્તો લાગે, બીજી ક્રિયા કરીને હુકાઈ જાય, એના તો કાંઈ પથ્થર નથી, પણ આ ક્રિયાથી પત્તો લાગે એવું નથી. આ તો તત્વજ્ઞાનની પ્રક્રિયા છે, બધું સાંભળવું વાંચવું વિચારવું, પણ એ ગમે કરી નાખે ને કાંઈ એમાં વળે, કેમ કે એ બાહ્ય ક્રિયા છે. જેમ ઉપવાસની બાહ્ય ક્રિયા છે, એમાં તત્વજ્ઞાનની બાહ્ય ક્રિયા છે, એનાથી કોઈ કાર્ય થતું નથી. સ્વભાવ છે એ વિના કોઈ રીતે પ્રાપ્ત થવાની ક્ષમતા ઉત્પન્ન થતી નથી. પ્રાપ્ત ક્ષમંતે નહીં ક્ષમતા આવે, એ શક્ય નહીં આવે. એ પહેલાની જે પદો છે એ જ શ્લોકના એક રસમાં લીધું છે, કે ભગ્નાશ્ચિરમ પંચ મહાવ્રતના ભારથી ભાંગી જાય નહીં એનું શરીર. લાંબા કાળ સુધી પંચ મહાવ્રતની મહાવ્રતની ક્રિયાના ભારથી ભાંગી પડે શરીર નહીં પ્રાપ્ત થાય. 142 ક્લેશ કીધો છે, એ બધા ભાવને ક્લેશ કીધો છે. ક્લિશતામ સ્વયં એવું ગમે એટલો ક્લેશ પામને કે દુષ્કરતરે મોક્ષણ મુખે કર્મ ભી, ગમે એટલી ક્રિયાઓ જે મોક્ષથી વિપરીત છે એનો ક્લેશ કર્યા કરે. ક્લિશતામ ચપરે મહાવ્રત તપો ભારેણ ભગ્નાશ્ચિરમ, અને મહાવ્રતના તપો ભારથી ભાંગી પડે એવું લાંબા કાળ સુધી તું કર્યા કરું. સાક્ષાત મોક્ષ એકદમ નિરામય પદમ સંવેદ્યમાનમ સ્વયં, જે આ નિરામય એવું જે આત્મપદ છે, મોક્ષપદ છે, એ તો સ્વયં સંવેદ્યમાન છે, કે જે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમ અપી પ્રાપ્ત ક્ષમંતે નહીં, કે જે જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત થવાને. માત્ર જ્ઞાનરૂપ સ્વભાવ આત્મ સ્વરૂપ છે. આ રીતે જ્ઞાન પોતે જ પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચય કરે ત્યારે જ્ઞાનની જ્ઞેયથી ભિન્નતા અને જ્ઞાનની જ્ઞેયથી નિરપેક્ષતા અવલોકનથી સમજાય છે કે જ્ઞાન જ્ઞાનના આધારે જ છે. આ સમૃદ્ધિકારની 86 આકાશની વ્યાપ્તિ છે, ક્ષેત્ર અપેક્ષા એને બીજા ભિન્ન આધાર નો શું અવકાશ છે, કે ક્યાંય જુઓ તો એમને આકાશ નું ક્ષેત્ર લંબાયા કરે છે. લંબા જેટલું જ્ઞાન લંબાય એટલું આકાશ જેટલું આકાશ લંબાય એટલું જ્ઞાન લંબાય, ન તો જ્ઞાન નો છેડો છે ન તો આકાશ નો છેડો. એવા આકાશને કોઈ ભિન્ન આધારની અપેક્ષા કરે સર્વત્ર પોતે છે. તો અહીંયા એકલા જ્ઞાન માત્ર ને ભિન્ન જ્ઞાન ને જોવે તો એ ભિન્ન જ્ઞાન ને કોઈની અપેક્ષા નથી. ભિન્ન જ્ઞાન ને કોઈની અપેક્ષા નથી એનો સીધો અર્થ એ છે કે મને કોઈની અપેક્ષા નથી. જે કોઈની પણ અપેક્ષામાં ઉભો છે જ્યાં સુધી ત્યાં સુધી એને પોતાનું સામર્થ્ય પ્રતિભાસ. કેમ કે અપેક્ષા વાળો પોતે જ દીન છે અને અહીંયા અનંત સામર્થ્યનો પત્તો લાગે છે નિશ્ચયમાં. તો એટલે અહીંયા એ વાત એક સાથે લીધી છે કે જ્યારે આ રીતે જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચય કરે ત્યારે એને બે મુદ્દા પકડાય છે. એક તો સર્વજ્ઞેયોથી જ્ઞાનની એટલે પોતાની ભિન્નતા અને સર્વ અન્ય ભાવ દ્રવ્ય ભાવથી પોતાની નિરપેક્ષતા. મને કોઈની અપેક્ષા નથી, હું એક એવું દ્રવ્ય છું, એવો પદાર્થ છું કે સદા સર્વદા સર્વથા સર્વથી ભિન્ન રહું છું અને સર્વથી નિરપેક્ષ રહું છું. મને કોઈની અપેક્ષા નથી, નિરપેક્ષ તત્વ. જેમ આકાશની અંદર સૂર્ય ચંદ્રને કોઈનો આધાર છે, અધર છે કે નહીં, નીચે કોઈનો ટેકો, કોઈને એમ લાગશે કે ક્યારેક ગોળો હેઠો પડશે તો શું થશે, આટલો બધો તડકો પડે હવે હેઠો પડે તો શું થાય પૃથ્વી ઉપર. જેમ એને કોઈની એ જગતનો નિરાલંબ નિરપેક્ષ પદાર્થ પરિભ્રમણ કરે છે આકાશની અંદર વિશ્વની, એમ આ આત્મા નિરાલંબ નિરપેક્ષ છે. ભલે પરિભ્રમણ કરતો છે પણ છે નિરાલંબ નિરપેક્ષ, એને કોઈના આધાર નથી, કોઈના અલંબનની એને જરૂર નથી. એમ જ્યારે પોતાની ભિન્નતા અને નિરપેક્ષતા પોતાના અવલોકનથી સમજાય છે ત્યારે એને એ પણ સાથે સાથે સમજાય છે કે જ્ઞાન જ્ઞાનના આધારે છે. મારું જ્ઞાન, મારો જ્ઞાન સ્વભાવ કોઈનો આધાર લેતો નથી, એ સ્વયં પોતાના સામર્થ્યથી પોતાના અનંત સામર્થ્યથી અવિકારપણે એમને એમ રહેવા રહે એવું નિરપેક્ષ તત્વ છે. જ્યારે એને જ્ઞાન જ્ઞાનના આધારે છે એમ સમજાય છે સાથે સાથે એ જ વખત તત્કાળ ભાવ ભાસે છે. એમાં કેટલા કેટલા ભાવ ભાસે છે, ભિન્નતાનો, નિરપેક્ષતાનો, નિર્વિકારતાનો અને અકષાયપણાનો, અને સાથે સાથે એને પોતાના અનંત સામર્થ્યનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. સ્પષ્ટ જેવો કેવળ જ્ઞાનમાં આત્મા જણાયો એવો આત્મા અહીંયા સીધો જ્ઞાનમાં આવ્યો. સીધો કેમ કયો કે જ્ઞાનથી જ્ઞાનમાં આવ્યો છે, રાગની વચ્ચે આડશ રાખીને વિચારથી જ્ઞાનમાં આવ્યો નથી. વિચારમાં રાગની આડશ છે, વિચારથી સમજવામાં રાગની આડશ છે અને જ્ઞાન લક્ષણથી સમજવામાં ચાલતો વિચારમાં રાગનો જે વિકલ્પનો અંશ છે એને એક બાજુ રાખીને ગૌણ કરીને એને ખસેડીને રાગના પડદાને વિકલ્પના પડદાને ખસેડીને સીધું જ્ઞાનથી જ્ઞાન સ્વભાવનું અવલોકન છે એટલે એને ત્યાં સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. અસ્પષ્ટ પ્રતિભાસ નથી, અનુમાન જેવો વિષય નથી કે આવું આવું ઊંડે 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 કોઈ આત્મતત્વ શક્તિ તત્વ બેઠું છે એમ નથી. પોતે પ્રગટ સ્વરૂપે પ્રત્યક્ષ સ્વરૂપે આવો જ છે, જેમ કેવળ જ્ઞાનમાં આવે છે એવો આત્મા અહીંયા સીધો જ્ઞાનમાં આવે છે. આ સીધો જ્ઞાનમાં આવે છે એને અહીંયા સ્પષ્ટ પ્રતિભાસ કહે છે. એ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે એને આને આવા પ્રતિભાસને જ સ્વભાવનું અવભાસન છે. આ પોતે જ સ્વભાવનું અવભાસન છે. અવભાસન એટલે ચોક્કસ ભાસન, જેવો સ્વભાવ છે જેવો સ્વભાવ ભાવ છે તેવું જ ભાવ ભાસન એને અવભાસન કહેવામાં આવે છે. એવું આ સ્વભાવનું અવભાસન છે. અહીંયા એક સ્પષ્ટ શબ્દ લીધો છે, પણ એક મુદ્દો પ્રત્યક્ષતાનો છે કે જે જ્ઞાન સ્વભાવે પોતે છે એ પરિપૂર્ણ પ્રત્યક્ષ સ્વરૂપે, સહજ અનાદિ સ્વયં સિદ્ધ પ્રત્યક્ષ સ્વરૂપે છે, અત્યંત પ્રત્યક્ષ સ્વરૂપે છે. સ્પષ્ટ પ્રતિભાસમાં એની પ્રત્યક્ષતા છે એ પણ એના નિશ્ચયનો વિષય છે. આટલા આટલા મુદ્દા છે. આ સ્વભાવનું અવભાસન છે અને એ જે જ્ઞાનમાં રહેલી જે સહજ પ્રત્યક્ષતા અથવા જ્ઞાન પ્રત્યક્ષતા એ પુરુષાર્થને ઉછાળવાનું નિમિત્ત પડે છે. જે પરિણામમાં પુરુષાર્થ આત્મા પ્રત્યે વેગ પકડે એનું શું કારણ ઊભું થયું અહીંયા, કે પોતે પ્રત્યક્ષ આવો છે એ પુરુષાર્થને ઉછાળે છે. જેમ કોઈ વાતની અસર પ્રત્યક્ષ જોવો ત્યારે વધારે થાય છે સાંભળવા કરતા. એક વાત સાંભળી હોય એટલી અસર ના આવે, પ્રત્યક્ષ જોઈ હોય ને તો રાત્રે એનું સ્વપ્ન આવે, અસાધારણ કોઈ બનાવ હોય તો. એનું કારણ શું? કે પ્રત્યક્ષતામાં અસાધારણ કોઈ પ્રસંગ હોય તો એનો રસ ઉત્પન્ન થઈ જાય છે. એમ આત્મા પોતાના અનંત સામર્થપણે અનંત આનંદ સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ છે. હનુમાનનો વિષય દૂર દૂરના હનુમાનનો અસ્પષ્ટ વિષય નથી, પણ પ્રત્યક્ષ પ્રગટપણે આવો છે એ એના આત્મરસને ઉત્પન્ન કરે છે. સિદ્ધો પુરુષાર્થ ઉછાળો ખાય છે, અહીંથી પુરુષાર્થ ઉત્પન્ન થાય. પુરુષાર્થનું પરિણામ આત્મા પ્રત્યય ગતિમાન થઈ જાય છે, આત્મ પ્રત્યય ગતિમાન. એટલી વાત અહીંયા થોડી અહીંયા નથી લીધી, જે પાછળ આવે છે એ વિશે પાછળ આવે છે. આજે નિશ્ચય થયો જ છે યથાર્થ, એના લક્ષણ શું, લક્ષણના નવ મુદ્દા લાવ્યા છે એમાં એ વિશે સમજાય છે. અહીંયા જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી પ્રસિદ્ધ થવા યોગ્ય પોતાનો આત્મા ભાષ્યમાન થાય છે, કે જેના ભાષ્યમાન થવાથી મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની પર્યાયો મર્યાદામાં આવે છે. અર્થાત તે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની વૃત્તિઓ સ્વરૂપ સંમુખ થાય છે. આ વેદનથી આ લક્ષણ પ્રસિદ્ધ છે એ વિષય જે લક્ષણ લક્ષણના પ્રકરણમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ચર્ચા કરી છે પરિશિષ્ટ, એનો મુદ્દો અહીંયા વેદનથી પ્રસિદ્ધ થવા યોગ્યની જે વાત છે ભાષ્યમાં થવા એની ચર્ચા અહીંયા સંક્ષેપમાં આવે છે. ઊંડો વિષય છે.